એની આપણે થોડીક ચર્ચા કરવી છે. અને યંગસ્ટરને સમજો નીચે બેસી શકે તો ચેરમાંથી નીચે પણ બેસે, ને ચેર વગર ના બેસાતું તો આગળની ચેર પર આવીને બેસે થોડાક. છોકરાઓની સાથે થોડુંક આંખો મળે તો વધારે સારું રહે છે. અંતિમ શાસન નાયક આપણા ભગવાન મહાવીર સ્વામી થયા એના પછી લગભગ આપણે સમજીએ એપ્રોક્સિમેટલી 2500 વર્ષ જેવા પાસ થઈ ગયા. અને એવું એક સામાન્ય આપણે કેલ્ક્યુલેશન મૂકી શકીએ કે દર 100 વર્ષની અંદર 100 વર્ષમાં 5 પેઢી નીકળી જાય. પેઢીને શું કહેવાય? એટલે મેં છોકરાઓ જોડે મને ગુજરાતી થોડુંક આવશે, પેઢી તો ખબર પડશે ને, જનરેશન, બરાબર છે ને? તો 5 જનરેશન 100 વર્ષમાં નીકળી જાય એટલે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી કેટલી જનરેશન થઈ ગઈ? 100, બરાબર છે ને, 125 જનરેશન પાસ થઈ ગઈ. તો આટલી જે જનરેશન થઈ ત્યાં સુધી આપણા દાદા વડદાદા બિલકુલ કન્ટિન્યુ રૂપે આપણે ભગવાન મહાવીર સ્વામીની વાત, ભગવાન બનવાની વાત, કોઈ જાતિના બ્રેકઅપ થયા વગર આપણને જે કહેવાય ને વારસામાં ને શું કહો છો તમે, હા, તો એ ઇનહેરિટેજ, હા, તો એ જે છે તમને એ વસ્તુ આપણને મળતી આવી છે ને આપણને આજ સુધી ઉપલબ્ધ છે. હવે આપણી યંગસ્ટરની એક ખાસ વિશેષ રિસ્પોન્સિબિલિટી છે કે આપણા દાદા અને આપણા ફાધર તરફથી, ફાધર મધર દાદા દાદી નાના નાની તરફથી આપણને જે સંસ્કારની અંદર જ્યાં ધર્મની વાત મળી છે, કેમ કે બે વસ્તુ છે, ધન અને ધર્મ, ધન અને ધર્મ. તો આપણા પેરેન્ટ્સ થ્રુ આપણને જે ધન જે એ પૂર્વના પુણ્ય પાપના ઉદય પ્રમાણે જે મળ્યું એ, બરાબર છે કે નહીં? પણ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણને આપણા પેરેન્ટ્સ દાદા દાદી થ્રુ ધર્મની વાત આપણને સંસ્કારમાં મળેલી છે. અને સંસ્કારવાળું જે ધન જે છે એ બહારના ધન કરતાં એની વેલ્યુ બહુ મોટી છે. એક સ્લોગન આવે છે, સંસ્કાર વિનાની સુવિધા પતનનું કારણ છે. શું કહ્યું? સંસ્કાર વિનાની સુવિધા પતનનું કારણ. સંસ્કાર નહીં આપેલા હોય ને અને બધી સુવિધાઓ આપવામાં આવશે ને તે પતનનું કારણ બનશે. કેમ કે બહારમાં આજે જઈને જોઈએ ને તો 5 ઇન્દ્રિયના વિષય ભોગ, 7 પ્રકારના વ્યસન, જે આપણે અહીંયા મંદિરમાં બહારની બાજુ 7 પ્રકારના વ્યસન વ્યસનના ચિત્ર બતાવ્યા છે, અને દરેક એને ધ્યાનથી જોવા જેવા છે ચિત્ર એક એક. અને વર્તમાનમાં મોટે ભાગે બહારનું કલ્ચર એ તરફ જઈ રહ્યું છે. ત્યાં સાત પ્રકારના જે વ્યસનનું ચિત્ર પણ બતાવ્યું છે અને એનું ફળ પણ બતાવ્યું છે. એટલે આજનું યંગસ્ટર મોટે ભાગે એમ પણ ક્યારેક કહેતા જોવામાં આવે છે. પહેલી વાત એક કહી દઉં કે એક ખાસ કહેવાય ને, એક સાંભળવા ખાતર સાંભળીએ છે એવું તમે થોડો ટાઈમ નહીં સાંભળતા. આ વાત કંઈક સમજવા જેવી છે એવી પહેલું મેન્ટાલિટી બનાવીને તમે સાંભળજો. અને બીજી રીતે વાત કહી કે આ મારા દાદા મારા પિતા તરફથી જે મને વાત મળેલી છે એ વાતની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે લાઇટલી આ વસ્તુને નહીં લેતા. અડધો પોણો કલાક બરાબર સમજજો. અને હું તમને વિશ્વાસથી કહું છું કે તમને એમ લાગશે કે ના, કરવા જેવું કાર્ય આ છે. ભલે થોડું વધારે ઓછું જે થાય પર્સન્ટેજ વાઇઝ અલગ છે, પણ એક વાત અંદરમાં તમને અપીલ કરશે કે આ રિયલ ટ્રુથ છે. અને કદાચ આજે આપણે, હું નથી કહેતો કોઈ ખોટા વે ઉપર હોય, કદાચ આપણે ક્યાંક જીવનમાં એવા સારા ખરાબ દિવસ આવે, પ્લસ માઇનસ ડે આવે, પણ આ વસ્તુ જો તમારી પાસે હશે ને તો કોઈ જગ્યાએ ક્યાંય આપણા ખોટા પરિણામ નહીં થાય. એક અત્યારે હાલત મને જસ્ટ અત્યારે હબી હાલત વાત યાદ આવે છે. હમણાં જ એક યંગસ્ટરની જ વાત, અને હમણાં જ એને મને એક વાત કરીને મમ્મીએ વાત કરી, થોડા દિવસ પહેલાંની વાત છે, કે એને તારંગા અમારી જે શિબિર લાગતી હતી ને એની અંદર એને વ્યાખ્યાન બે ચાર એટેન્ડ કરેલા હશે, અને એના જીવનમાં બહુ ખરાબ દિવસ આવે એટલે એને આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો સોસાયટીમાં. એને અંદરમાં એકલી એક ક્લિક થયું ને કે પ્રવચનમાં, શિબિરમાં મેં એક બે ત્રણ પ્રવચન એટેન્ડ કર્યા હતા, એમાં એમ આવ્યું હતું કે ગમે તેવા પ્રકારની તકલીફો આવે, પાપના ઉદય આવે, તો પણ આવી જાતિનું પગલું આપણાથી ક્યારેય પણ ભરાય નહીં. કેમ કે અહીંયાથી આપણો દેહ છૂટી ગયો, આત્મહત્યા તો કરી લીધી આપણે, પણ અહીંયાથી નરકમાં ચાલ્યા ગયા, તો અહીંયા જે પાપનો ઉદય છે એના કરતાં અનંત ઘણો પાપનો ઉદય તો ત્યાં છે. અને અત્યારે આપણને પાપનો ઉદય આવ્યો, આપણાથી સહન ના થયું એટલે આપણે આવું સ્ટેપ લીધું. એ વસ્તુ એને સાંભળી અને એટલેથી એના પાછો પડી ગયો. અને એ થોડાક જે એના જીવનમાં 6 મહિના 12 મહિના જે ખરાબ પીરિયડ આવ્યો, હવે અત્યારે ઘણું એ બધામાંથી બહાર નીકળી ગયું. તો હમણાં 1 મહિના પહેલાંની જ વાત છે. એટલે મેં પહેલાં વાતે થોડો ખ્યાલ આવ્યો કે આ બધી વસ્તુ સાંભળવાથી બહારમાં ક્યારેક આપણને પુણ્યના ઉદય પણ હોય, પાપના ઉદય હોય, પણ આપણે પુણ્યના ઉદયમાં ખેંચાઈ ના જઈએ, હવામાં ના ઉડવા લાગીએ, અને પાપનો ઉદય આવે ને તો નાસી પાસ ના થઈ જાય, શું કહેવાય એને, તો પાપના ઉદયની અંદર આપણે આમ એવું ના થઈ જાય કે હું શું કરું, મૂંઝવણમાં મુકાઈ જઈએ, એવું ન થાય. બંને પરિસ્થિતિની અંદર આપણને એક ક્ષમતા ભાવ રહે એવી એક ઊંચા પ્રકારની વાત જૈનિઝમની અંદર છે. અને થોડોક આપણે જૈનિઝમનો અભ્યાસ કરીશું તો આપણે કેટલાય પાપોથી બચી જઈશું, અને આપણને આપણા માતા પિતાએ આપણને શું આપ્યું છે એની એમના પ્રત્યે એક અહોભાવ, અને આ ગુરુદેવશ્રીએ એ આપણને કેવી વાતો આપી છે, અને આપણા માતા પિતા એ ગુરુદેવે બતાવેલા માર્ગને અંગીકાર કર્યો ને, તો ગુરુદેવશ્રી પ્રત્યે તમને બહુમાન આવશે, તો આપોઆપ માતા પિતા પ્રત્યે પણ બહુમાનનો ભાવ આવશે કે આવા ગુરુદેવશ્રીને અમારા માતા પિતાએ ફોલો કર્યા માટે અમને આ વાત મળી ગઈ. અને પછી તમે જ્યાં નેક્સ્ટ પેઢી છે, આ જે છોકરાઓ જે છે, નાના બાળકો વગેરે, એને પણ તમને આ તત્વ આપવાનો ભાવ થશે, નંબર એક વાત. બીજી વાત, આ જે સુંદર જે ભવ્ય જિનાલય છે, તો વિશેષ કરીને કેમ કે મોટો જે ગેપિંગ જે જોવામાં આવે છે ને, એ યંગસ્ટરનો થોડો ગેપિંગ જોવામાં આવે છે. પાટણના છોકરાઓ તો આવે છે, એમની પણ પછી વાત કરીશું આપણે. યંગસ્ટરને ખાસ એક સમજો રિક્વેસ્ટ, સમજો તો રિક્વેસ્ટ કે આ જે ભવ્ય જિનાલય બન્યું છે, હવે જે આપણા મોટા જે વડીલો વગેરે તે એમને પોતાને એવા ભાવ હતા ને આ પ્રકારે સુંદર થઈ ગયું, તમારી સૌથી વધારે રિસ્પોન્સિબિલિટી બને છે કે ગમે તે રીતે હું એવું પ્લાનિંગ કરીને 24 કલાકમાંથી હું એવી જાતિનો બુદ્ધિપૂર્વક તમે વિચાર કરો કે મારું પ્લાનિંગ એવું હોવું જોઈએ કે મને જે પ્રમાણે મેક્સિમમ અહીંયા મારો ટાઈમ આપી શકાય, સ્વાધ્યાયમાં, પૂજનમાં, ચર્ચામાં જેવી રીતે બને એવી રીતે તમારે આને જીવંત રાખવાનું છે, એ તમારી ડ્યુટી બને છે. કેમ કે આની અંદર જે કહેવાય ને જીવંતતા, જે લાઈવપણું જે છે એ અહીંયા આગળ શ્રોતાગણ જે છે આત્માર્થી જીવોની અવર જવર તમારું બેસવું ઉઠવું અહીંયા હશે ને એનાથી આની શોભા છે. અને જે કહેવાય ને કે બહારમાં અત્યારે એક જે ગ્રહિત મિથ્યાત્વ કહેવાય, ગ્રહિત મિથ્યાત્વ એનું આ જીવને બહારમાં જોઈએ તો એનું સેવન કરવા લાગે છે કે ગમે તે કોઈને માનવા લાગે કે ભાઈ અમે એને માનીએ છીએ તો અમને એનાથી લાભ થાય છે, આ થાય છે, તે થાય છે. તો એને એક લોજિકથી આપણે એક 3 પોઈન્ટ સમજીએ છીએ કે જેના કારણે આપણને ક્લેરિટી થાય કે આજે સાચા ભગવાન આપણને મળ્યા છે, વિતરાગી દેવ મળ્યા છે, અને આપણે ક્યાંક મંત્ર તંત્ર દોરા ધાગા કે બીજી ખોટી માન્યતાઓમાં આ ગ્રહિત મિથ્યાત્વમાં આપણે મનુષ્ય પર્યાય ખોટો તો નથી વેડફી દેતા ને. તો ગુરુદેવશ્રી એના માટે એક બહુ સરસ જવાબ આપે છે, તમે શાંતિથી સમજશો તો ખ્યાલ આવશે કે આ જીવ જે કુદેવાદી પાસે જાય છે, ગ્રહિત મિથ્યાત્વનું સેવન કરે છે, તો શા માટે જાય છે? તો સામાન્ય રીતે કહીએ ને તો એક તો પૈસા માટે, સમ્યક દર્શન માટે તો નથી જતો ત્યાં, એ વાત તો નક્કી છે ને, મોક્ષ માટે નથી જતો. મને પૈસા મળે, શરીર સારું રહે, ભણવાની વાત હોય તો કે એટલા માટે ત્યાં પગે લાગવા જશે કે મારો સ્કૂલમાં કયો નંબર આવે, પહેલો નંબર આવે, હું પાસ થઈ જાઉં, શરીર સારું રહે. એવી બધી કેટલીય અંદરમાં ખોટી માન્યતાઓ લઈને ત્યાં જાય છે. હવે આપણું આ જૈન દર્શન વાત સમજાવે છે, ગુરુદેવના પ્રવચનમાં આવે છે, 3 પોઈન્ટ સમજશો તો ખ્યાલ આવશે કે બહારમાં આપણને જે કોઈ પણ સંયોગો મળે છે, જે પણ કોઈ સંયોગ મળે છે, શરીરની અવસ્થા, સ્કૂલમાં નંબર આવવો ન આવવો, વ્યાપારમાં પૈસા મળવા ન મળવા, એ બધું પૂર્વના પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે છે. નંબર 1 વાત, પૂર્વના પુણ્યના ઉદય અને પાપના ઉદય, એટલે આપણે પહેલે જે ભાવ કરીને કર્મ બાંધ્યા હશે ને એ પ્રમાણે બહારમાં બધી સગવડો મળે છે. કોઈ ઈશ્વરને માનવાથી, કોઈ દેવી દેવતાને માનવાથી એમને કૃપા કરીને મારા પર પ્રસન્ન થઈ જાય અને મારું ઘર ભરી દે એમને માનવાથી મારું કામ થઈ જાય, તો કોઈ ભગવાન આવું ક્યારેય કોઈ કરતા ધરતા હરતા એવું વિશ્વનું સ્વરૂપ છે નહીં. એના ઘણા વિસ્તારથી બીજી પણ ઘણી બધી વાતો છે, પણ આપણે બીજા 3-4 પોઈન્ટની પણ ચર્ચા કરવી છે. છતાં પણ એક વાત તમને કહું, આપણે 2-3 દિવસ પહેલાં વ્યાખ્યાનમાં વાત પણ આવી હતી કે જેમ એક વ્યક્તિ એમ કહે એને બીજી રીતે સમજીએ કે મેં તો આ ભગવાનની પ્રાર્થના વગેરે આ કર્યું તો મારો તો સ્કૂલમાં ક્લાસમાં પહેલો નંબર આવી ગયો. હવે બીજો હતો ને કે તું એક વખતે દીવોને અગરબત્તી કરતો હતો અને બીજો હતો એ તો 3 વાર દીવોને અગરબત્તી કરતો હતો, છતાં ફેલ પણ થતો જોવામાં આવે, ફેલ થાય છે, એવું બને છે. એનો અર્થ એ થયો કોઈ કોઈ ભગવાનની કૃપાથી હું પાસ થઈ ગયો છું એવી વાત છે નહીં. દરેક પોતે પોતાનું વર્તમાન કેવો પુરુષાર્થ કરે છે અને પૂર્વના પુણ્ય પાપના ઉદય ઉપર બધું ડિપેન્ડ છે. એટલે પહેલા નંબરમાં જે ગ્રહિત મિથ્યાત્વની વાત છે એની અંદર નંબર 1 કહ્યું કે પુણ્ય પાપના ઉદય પ્રમાણે સંયોગ મળે, કોઈના આશીર્વાદથી મળી જાય છે એવું નથી હોતું. બીજી વાત, આ જે બધા સંયોગો મળે છે, આ જે સંયોગો મળે ને એ મળ્યા, તું જેની માગણી કરે છે ને એક તો એ આપતા નથી ને તને પૂર્વના પુણ્યના ઉદયથી મળ્યા, પણ એ તારા દ્રવ્ય ગુણને પર્યાયમાં તો આવ્યા નથી, સંયોગના રૂપમાં જ આવ્યું ને, મારામાં તો આવ્યું નથી. 2 વાત. 3 નંબરમાં જે આ મળ્યું ને એનું લક્ષ્ય કર્યું તો મને પાપનો ભાવ થાય છે, આનું લક્ષ્ય કરીએ તો મને પાપનો ભાવ થાય છે, તો એનાથી પાપનો બંધ થાય છે. આ 3 વસ્તુને જીવ સમજે, ફરીથી રિપીટ કરું છું, 1 તો બહારમાં જેને જે કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળી છે અથવા તો ફેસિલિટી નથી મળી, એ બધું પૂર્વના પુણ્ય પાપ દેખાય. એટલે ક્યાંય કોઈ જગ્યાએ ગમે તે જગ્યાએ માથા ટેકવવા વગેરે કરીને ગ્રહિત મિથ્યાત્વનું પાપ બાંધવાની જરૂર નથી, એ આપણા પુણ્ય પાપના ઉદય પ્રમાણે પણ એક વાત. બીજા નંબરમાં એ મારા દ્રવ્ય ગુણ કે પર્યાયમાં આવતું નથી. ત્રીજા નંબરમાં એ જે મળ્યું ને એનું હું લક્ષ્ય કરું છું ને તો રાગ દ્વેષને વિકારી પરિણામ થાય છે. જીવ આટલું જો સમજે તો એને અન્યત્ર બીજી જગ્યાએ ફાંફા મારવાના પરિણામ શું થઈ જશે? બંધ થઈ જશે. અને વધારે તમને એક વાત ખ્યાલ આવે છે કહું કે જેને જેટલા જેટલા અંદરમાં શલ્ય પડ્યા હોય ને કે ભાઈ મને આ દેવ આ દેવ આ દેવ આ દેવી આ દેવી આ દેવી એટલે કાંઈ પણ કામ કરતો હોય ને તો એને એને મગજમાં બીજા 10 સ્થાપના કરી છે ને તો એને રોજ 10 યાદ કરવા પડશે. એને 10 ડર લાગશે કે આમાંથી એક તો કોપાયમાન નહીં થઈ જાય ને. શું કહી મેં ખેલો ને એને 10 માન્યા છે, 10 કુદેવાદીને માન્યા છે. હવે 9 અગરબત્તી કરીને 1 રહી ગઈ અગરબત્તી કરવાની. એને થશે કે હવે 9 તો બરાબર છે પણ આ 1 રહી ગઈ ઉતાવળમાં ને એ જો કોપાયમાન થશે અને મારું નુકસાન કરી નાખશે તો તમને એટલે વગર મફતનો પેલો 10 ભય તો ખોટો ઊભો કર્યો ને. આનો ભય આનો ભય આનો ભય રોજ એમને સાચવવાના એ તો ખોટો જ ભય ઊભો કર્યો તે. અને આ વાતને સમજે ને તો ઓટોમેટિક એ બધો જે ભય હતો કે આ મારું કંઈક ગુરુ કરી નાખશે ગુરુ કરી નાખશે એમ, અને જેની ઊંધી માન્યતા હોય ને એને કાંઈ પણ કદાચ ખોટું થાય ને એમ લાગે કે કંઈક આ હજી બરાબર ક્યાંક આમ થયું હશે, કંઈક બરાબર સચવાયું નથી, આજે ફરીથી એક વખતે ના તો જઈ આવવું પડશે ત્યાં ફરીથી જઈ આવવું, એનો ટ્રેક જ આખો ખોટો ચાલે છે. એટલે કાલે સાંજે આ બધી થોડી વાત પણ થઈ, એટલે અત્યારે જ્યાં ગ્રહિત મિથ્યાત્વ, કેમ કે એને દેખાય મોટા મોટા સેલિબ્રિટીઓ પણ ત્યાં જાય છે, મોટા મોટા સેલિબ્રિટીઓ જાય છે. અને એક તમને સિમ્પલ વાત કરું તો શાંતિ સમજો, તું જેને મોટા સેલિબ્રિટી કહે છે સુખી છે કે દુઃખી છે મને તમે જવાબ આપો, એ સુખી છે કે દુઃખી છે? એની ઇન્ટરનલ લાઈફમાં તમે જોવામાં આવે ને તો એને કેટલાય પ્રકારની તૃષ્ણા હોય છે. એ જે ફિલ્ડમાં છે ને જે ફિલ્ડમાં એ ફિલ્ડમાં એને આગળ વધવાની નંબર 1 મારો રહેવો જોઈએ, નંબર 1. એના માટે ઘણા સમજે ને પોલિટિક્સ કે જે કહેવાય બીજું ગમે તે એવા પરિણામ એના જોવામાં આવે છે. નંબર 1 નંબર 2 ના આવવો જોઈએ, માર્ક્સ ઘટવા ના જોઈએ, તે સુખી કહેવાય કે દુઃખી કહેવાય? જેમ સ્કૂલની અંદર પેલા છોકરાને મારો પહેલો નંબર આવવો જોઈએ ને એમ જે તે બહારના જે અલગ અલગ ફિલ્ડ છે, એક સિમ્પલ તમને વાત કરું, વર્લ્ડના જે પેલા ટોપ પેલા શું કહેવાય ને ધન કુબેર આવે છે ને પેલા મેગેઝિનમાં ટોપ ધન કુબેર 10 ધન કુબેર બરાબર છે ને, ગુરુદેવના શબ્દમાં ધનના ભિખારા, ગુરુદેવના શબ્દોમાં. તો હવે હું તમને એક વાત સિમ્પલ કહું કે જે પહેલો નંબર જે છે સુખી કે દુઃખી હશે, 10મા નંબર વાળો તો ચલો ભાઈ વર્લ્ડના 10મા 10મો નંબર 10મા વાળો તો દુઃખી, એ તો શું કહે છે મારો કયો નંબર આવ્યો, 10મા વાળો કે મારો તો છેલ્લો 10મો. હવે એ આખું વર્ષ પછી કેમ કે અત્યારે છોકરાઓને ખાસ હું કહું સમજો યંગ જનરેશનને, કેમ કે અત્યારે માર ક્યારેક આપણા જોડે નજીક નથી આવ્યા, નહીં તો એક એકને બોલાવતને આગળ પણ બેસાડત વ્યવસ્થિત રહે કે તમે આગળ બેસો સમજો, કે યંગ જનરેશનને શું હોય છે કે આ 3 ફેક્ટરી તો મારા ફાધરે કરેલી છે ને, હું ભણ્યો ગણ્યો એન્જિનિયર થયો મોટો તો મારે મેં શું કર્યું નવું, સમજાય છે કે નહીં? પણ તું 3 ફેક્ટરી તારા ફાધરે સમજો કે જે પુણ્યના ઉદયથી બધું ડેવલપ, તું એ શાંતિથી સંભાળને, તું નિવૃત્ત થઈ જા ને, તું બિલકુલ ટેન્શન ફ્રી થઈ જા, તારી રીતે બિલકુલ તૈયાર ભાણું તને મળી ગયું છે ને, રેડીમેડ મળી ગયું છે, વેલ ડેવલપ કરેલું, તો તું તારા પ્લાનિંગ પ્રમાણે કરી અને બાકીની આરાધનામાં કરી શકે છે તારે, અને તારો બિઝનેસ વગેરે પણ બરાબર. પણ પેલી 3 કરી છે ને, 3 નહીં મેં હું કંઈક નવું એમ્પાયર ઊભું કરું પાછું. હવે એની અંદર આ મનુષ્ય પર્યાયના કિંમતી વર્ષો ગુમાવી ગયા અને એની અંદર એને કેટલું સ્ટ્રગલ કરવી પડે છે. અને એ થાય છે કે પછી જે ફાધરનો જે બિઝનેસ હોય છે ને, હવે એની ઘડી જગ્યાએ તમે હેલ્પમાં લાગી ગયો તો પિતા પણ નિવૃત્ત થઈ જાય, તમારે પણ વધારે મહેનત ના કરવી, પણ આ એક નવું ઊભું કરે છે એટલે એકબીજાને કોઈ મેચિંગ ના થાય અને એની અંદર ક્લેશના પરિણામ પણ થતા જોવામાં આવે છે. તો એક થોડીક તમે નાની નાની વાતો સમજશો ને તો ઘણો એનાથી ફાયદો થતો જોવામાં આવશે કે નહીં હું કંઈક કરી બતાવું હું કંઈક કરી બતાવું. પણ મેં પહેલાં કહ્યું કે પૂર્વના પુણ્ય ઉદયને પાપના ઉદય પ્રમાણે મળતું જોવામાં આવે છે. થોડાક દિવસ પહેલાંની જ વાત કરું, 1 મહિના પહેલાં 2 મહિના પહેલાં આવ્યો હતો અહીંયા મલબાર હિલ, આપણે એક મુમુક્ષુ સારા મુમુક્ષુ ભાઈ છે એમના ત્યાં ભોજન હતું, સારા સ્વાધ્યાય છે, અમારે 1.5 કલાક સમય સારનો સ્વાધ્યાય હતો, એમના પ્રશ્ન હતા એ પણ બધા બેઠા, અમે સ્વાધ્યાય પણ કર્યો લખ્યા હતા. એમને મને એક વાત કરી કે શૈલેષભાઈ આ પેલો સામે તમને બંગલો દેખાય છે, 100 ફૂટ દૂર બંગલો હતો, મને કે દેખાય છે કે હા આગળ નાળિયેરીના જાણે કે મને ખબર છે બંગલો કોનો છે. ના મને ક્યાંથી ખબર કે આ વિજય માલ્યાનો બંગલો છે. સાંભળજો મારે શું કહેવું છે, મારે સમજાવ. આ વિજય માલ્યાનો બંગલો છે. મારે આ યંગસ્ટરને થોડા મેસેજ આપવા. એ ભાઈએ એક સરસ વાત કરી, સાંભળજો જરા ધ્યાનથી. એમને એમ કહ્યું કે આપણે એ તો વાત કહીએ જ છીએ કે આપણે આ ભાવમાંથી બીજા ભાવમાં ચાલ્યા જઈશું ને, બીજા ભાવમાં. એ વખતે આ મકાન બંગલા ગાડીઓ બાડીઓ કશું સાથે નહીં આવે. વધારે તમને શું કહું, આપણે જ્યારે જન્મ થાય છે ને ત્યારે જે ઉપર એક કપડું ઓઢાડે કપડું પહેરાવે છે ને એમાં પોકેટ નથી હોતું, પોકેટ હોય છે નથી હોતું ને. અને જ્યારે સ્મશાને લઈ જાય છે જે ઉપર લગાવે છે એમાં પોકેટ હોય છે નથી હોતું ને. બાકીના વચ્ચેના ચક્કરમાં પોકેટ ભરો પોકેટ, સમજી ગયા ને, નાની તિજોરી મોટી તિજોરી મોટા લોકર. તો એ ભાઈએ જે વાત કરી મને કે આ પર્યાયમાંથી આપણે બીજા ભાવમાં જઈએ તો મકાન ધન કશું સાથે નથી હોતું, એ તો વાત બરાબર છે. પણ મને કહે શૈલેષભાઈ, જો આ જ ભાવની અંદર પાપના ઉદય એવા આવે છે, અહીંયા બંગલો હોવા છતાં એવા પાપના ઉદય આવે કે એવી જગ્યાએ રહેવું પડે છે કે આને છોડી દેવાય. અને પછી બીજા દિવસે બીજા ભાઈ એક વાત પણ કરી કે ત્યાંની અહીંયાની ગવર્મેન્ટ ત્યાંથી લાવવા માટે જે પ્રયત્ન કરે છે ને, તો એને એવું કંઈક સજેશન આપ્યું કે ભારતની જે આર્થર રોડની જે જેલ છે ને એ મારા માટે પ્રોપર નથી, ન આવવા માટે. સમજાય છે કે નહીં? તો પછી અહીંયાની ગવર્મેન્ટ એને જે વ્યવસ્થિત કરે કે એને મૂળ શું છે કે બરાબર નથી, એને અહીંયા આવવું પડે ને. હવે થોડુંક મારે વિચાર કરો, આ જ ભાવની અંદર આ બાજુ પાસે મારો બંગલો છે અને આ બાજુ મારી જેલની અંદર રહેવું પડે, આ ઉદય છે કે નહીં? વિમાનોની કંપનીનો માલિક જ હતો ને મારા ખ્યાલથી, વિમાન ચાલી ગયું ને કંપની એક વિમાન વિમાનોની કંપનીનો માલિકને, અને કેવો ઉદય આવ્યો. એટલે ખાસ યંગસ્ટરને એક મેસેજ આપણા એ છે, આપણા ગુરુદેવશ્રીએ અને આપણા માતા પિતાએ જે મેં પહેલાં કહ્યું ને સંસ્કાર વિનાની સુવિધા, એ પતનનું કારણ. અને તમારી બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, લગભગ બધા મેરિડ હશે મેરેજ થવાના હશે ને આપણા છોકરાઓને આ વસ્તુ તમે આપજો. નહીં તો થોડા વર્ષો પહેલાંની પણ એક આગળની વાત કરું, અહીંયા મુંબઈમાં તાજ અને ઓબેરોયની અંદરની બનેલી ઘટના છે ને બધાને યાદ. આતંકવાદીઓ આવ્યા ને, ટેરરિસ્ટ આતંકવાદીઓ આવ્યા અને બધાની સામે બંદૂક લઈને ઊભા થઈ ગયા ને, એ બધા તાજ અને ઓબેરોયમાં જે ખાવા પીવાવાળા હતા ને, એ તો VIP ને VVIP જ હશે ને બધા, સાધારણ તો નહીં જ હોય ને મધુભાઈ, અમીર લોકો જ હશે ને બધા, સારી સારી પોસ્ટવાળા હશે. પણ એક જ સમયમાં પાપનો ઉદય કેવો આવી ગયો ત્યાં, બંદૂક લઈને જ્યારે ઊભા થઈ ગયા ત્યાં પુણ્યના ઉદયની બધી હવા નીકળી ગઈ, ઇક્વેશન ચેન્જ થઈ ગયા ને, એક જ સેકન્ડમાં સમીકરણ બદલાઈ ગયું. એટલા માટે આ શાસ્ત્રમાંથી ચક્રવર્તી વગેરેની વાતો કરો તમે લાગે શાસ્ત્રની વાતો કરો છો, પણ તમને અત્યારની જ ઘટનાઓ બતાવું એટલે ખ્યાલ આવે ને. બંદૂક લઈને ઊભા થઈ ગયા ત્યાં આગાડી, અને શ્રીમદજીની પંક્તિ યાદ કરો, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો. લક્ષ્મી હતી ને, પૈસા તો હતા અને અધિકાર પોસ્ટ પણ ઊંચી હતી, પણ શું વધ્યું હતું તો બંદૂકની ગોળીઓ આરપાર થઈ ગઈ. ને એક અમારા હતા ત્યાંના રિલેટિવની સાથે વાત, કે 3 દિવસ સુધી પેલા એસીનું પાછળ પેલું પાણી ટપકે ને, આમ પાણી, હવે મોટા આમ તો પેલું વેઇટર કરતા પેલી પાણીની બોટલ આવે, કેમ આવી છે આમ છે ચાલ લઈ જા, એવો પણ પાવર કરવાવાળા હોય કે ના હોય હોટલની અંદર, હા એવો પણ પાવર કરવા. પણ હવે એવો ઉદય આવી ગયો કે પેલું એસીનું પાણી ટપકે ને થોડું થોડું, એનાથી તૃષા છપાય. આ છે સંસારનું સ્વરૂપ. અને હોટલની વાત આવે એટલે થોડી કહી દઉં, આપણા જૈન્સ આજનું છે બોલ, પછી અત્યારે નથી ખોલાવતા, પ્રવચન પૂરું થાય એના પછીનું તરત જ બોલશે. આપણા શાસનમાં એક પ્રશ્ન છે, એમાં ચારેય અનુયોગની વાત લખી છે કે ચારેય અનુયોગનો સમન્વય. ગુરુદેવશ્રીનો ચરણાનુયોગ ખાન પાન સંબંધની પણ કેવી મર્યાદા. એક તો સમજો, આપણે હોટલમાં ખાઈએ અભક્ષ, અને દુઃખની વાત તો એ છે કે 5 સ્ટાર કે જે કંઈ કહેવાતી હોય હોટલ કોઈ દિવસે 5 સ્ટાર ના હોય. 5 સ્ટાર તો આ આપણે જીના લઈએ છીએ, 5 સ્ટાર ને 7 સ્ટાર જેટલા કોઈ આના સ્ટાર મુકાય કે નહીં. પહેલાના વર્ષો પહેલાના જમાનામાં ભૂલમાં પણ કદાચ ક્યાંક બહુ તરસ લાગ્યો સ્કૂલમાંથી નીકળતા અને હોટલમાં કદાચ પાણી પીવા જોઈએ ને, આમ કોઈ ના જોઈએ ફટાક દઈને પાણી પીને પાછા આવી જાય, કદાચ પીવું પડે તો. પણ આજે મોટી મોટી હોટલોમાં ખાવું પીવું એ સોશિયલ શું કહેવાય તમારો સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો આપણે. અને સમજો એ ત્યાં ફાઈવ સ્ટાર કે જે સેવન સ્ટારની અંદર કોફી પીધી 200-500 રૂપિયાની, ત્યાં ખાય અભક્ષ ખાય અને પાછા એના ફોટા મોકલે, કોઈને ફોટા મોકલે ને, અને પેલો ફોટા મોકલે એટલે પછી પેલો પાછી એની લાઈક મોકલાવે, સમજાય છે કે નહીં? કેમ કે અમારા ત્યાં કપલ શિબિર થાય છે ને, આ બધા યંગસ્ટરની કપલ શિબિર, એમની સાથે આવવા જવાનું થતું હોય બધા છોકરાઓ કે આવું આવું પણ તમે લેજો શૈલેષભાઈ, આવું બધું હોય છે એ લાઈક મોકલાવે. હવે પેલા એ તો હોટલમાં ખાઈને નરકમનું પાપ બાંધ્યું અને તે તો માત્ર અનુમોદના, લાઈક મોકલાવીને વેરી ફાઇન વેરી ગુડ નાઇસ, જે પેલા તમે જે કેમેરા એના સિમ્બોલ મોકલાવતા હોય એ પ્રમાણે અનુમોદના કરીને તે નરકમાં જવાના પાપ બાંધી લીધા. અને તું ખાય છે અને પાછા ફોટા મોકલે છે, એક તો આવા પાપ કદાચ ન કરવા પડે તો સારું, અને કદાચ કરવા પડે તો પણ તને એની શરમ આવી જોઈએ, એની જગ્યાએ તું એના સરસ મજાના ફોટા પાડીને પાછા મોકલે છે. આપણે અત્યારે એટલા માટે કહીએ છીએ કે આવા બધા થોડુંક આપણે સમજીએ તો કેટલા પાપોથી બચી જઈએ. તમે લાઈક ના મોકલો તો બચી ગયા ને પાપથી, એટલા સમજાય છે કે નહીં? અને તમારે એવી જગ્યાએ ન જવાનો પ્રસંગ બને તો સારું, કદાચ બની ગયો ને તો આપણને ખેદ થવો જોઈએ કે આના ફોટા ના પડાય, સમજાય છે કે નહીં? આ વસ્તુ કોઈ સારી નથી. તમે સ્વાધ્યાય કરતા હોય ફોટા પાડો ને, ખ્યાલ આવે છે કે નહીં? એના ફોટા પાડો, અથવા તો એમને બીજું કોઈ કંઈક તમારો કૌટુંબિક કોઈ પ્રસંગ હોય વ્યવસ્થિત તો બરાબર છે. અને બીજી વાત, અત્યારે જે ખાસ કરીને ચાલે છે ને મોબાઈલ વગેરે, આમાં લખેલું છે એક પ્રશ્ન એ છે કે મોબાઈલ જે છે તો સમજ, અત્યારે પણ મેં જોયું આજે બધા પ્રોગ્રામ ચાલતા હતા, અમુક તો ખુરશીમાં બેસીને ખ્યાલ આવે છે કે નહીં, મોબાઈલ જ ચાલુ હતા બધાના કેટલાકના. જો એની અંદર એ જીવ ઘૂસે છે ને, તો એક તમને ખાલી કહું કે તમારી આંખો ને કદાચ પીડાય પણ છે, કેટલાય પીડાતા પણ હોય છે દર્દથી, અને આખો દિવસ આંગળાથી આમ આમ કરે છે ને, તો શાસ્ત્રમાં વિધાન છે આપણને આ જે શરીર મળ્યું છે ને એની અંદર આપણને આંગળા મળ્યા છે, આંગળા અંગોપાંગ નામ કર્મ કહેવાય, અંગોપાંગ નામ કર્મ, એ પુણ્યના ઉદયમાં આપણે અંગોપાંગ મળ્યા છે ને, તો જિનેન્દ્ર ભગવાનનો પ્રક્ષાલ કરો, અર્ઘ ચડાવો, ભક્તિ કરો, તાલી પાના ખોલવા માટે આનો બધાનો ઉપયોગ કરો ને, એ ખોટા કામ માટે આખો દિવસ ગેમ રમવી કે બીજું એકમાંથી બીજું બીજું એની અંદર ઘૂસી જાય ને, એ અંગોપાંગ નામનું કર્મ ખતમ થઈ જાય. એકેન્દ્રિય જીવ હોય છે ને, વનસ્પતિ કાંઈ પૃથ્વી કાંઈ જીવ છે ને, એને આંગળા નથી હોતા. આંગળા પહેલા આગળના ભાવમાં હતા પણ ચાલ્યા ગયા. કેમ કે આંગળા તો હતા, આંગળીઓ હતી, ફિંગર, પણ એને મિસયુઝ કર્યો ને, એવી જગ્યાએ ચાલે કે અંગોપાંગ નામના કર્મનો ઉદય ખતમ થઈ ગયો, નથી જોવામાં આવતું. એટલે અને કહ્યું ને, ફિઝિકલી શારીરિક રીતે પણ એ બધી નુકસાનના કારણ હોય છે. ચીડિયો સ્વભાવ થઈ જાય, ઘરમાં કોઈની જોડે બોલવાનું ગમે નહીં, ખાવાનું ભાવે નહીં, ઉજાગરા થઈ જાય, બધી રીતે એ અધપતનનું કારણ છે. વર્ષો પહેલાંની વાત કરીએ તો કે માણસ કોઈ દારૂડીઓ હોય ને, તો ગામના છેડે જે પેલું દારૂ હોય ને ખૂણામાં, તો ત્યાં જાય અને કોઈ ના જોવે એમ એક ગ્લાસ દારૂ પીને આવી જાય, ખબર ના પડે. અને આજે મોબાઈલ વગેરે જે છે એની અંદર જીવે એક પ્રકારની ભાવનામાં, ખોટી ભાવનામાં સાતે પ્રકારના વ્યસનોનું સેવન કરે છે, ત્યાં ભાવ કરે છે ને ખોટા ખોટા. આજે લખ્યા છે વ્યસનો, હમણાં 15-20 દિવસ પહેલાં, મહિના પહેલાં અહીંયા મુંબઈ બીજા એક સેન્ટરમાં આવવાનું થયું હતું, એક ગેમ આવે છે પબજી, બરાબર છે કે નહીં? જો બધા છોકરાઓ હસ્યા પણ ખરા, બધા પબજી ગેમ, જેમના સમજાય કે આ બધી કેવી કેવી વસ્તુઓ અંદરમાં એકમાંથી બીજા બીજામાંથી ત્રીજામાં ઘૂસી જાઓ. અને મને ખ્યાલ છે કે આ ગેમની અંદર કેટલાક મરી પણ ગયા. પછી કિસ્સો આવ્યો હતો પેપરની અંદર કે દીકરોને એનો બાપ રમ રમ કરતા હતા, અને પત્નીને અંદરમાં એવી જાતિનો ગુસ્સો આવ્યો તેને આત્મહત્યા કરવાના પરિણામ કર્યા, અને બહુ મોટો ઇશ્યુ થઈ ગયો, પેપરમાં મોટો કેસ આવ્યો. પણ મારે તો કેવું છે કે જે જ્યાં મુંબઈમાં જે જગ્યાએ મેં રોકાયા હતા એમનો 15-12 વર્ષનો છોકરો હતો ને, એને સમજાવતા સમજાવતા રાતનો 1 વાગ્યો હતો. એ શું કહે ખબર છે અક્ષયભાઈ? એ આપણને બહુ ખબર ને, પડી પહેલી વાર ખબર પડી કે બધી વાત થઈ એટલે કે આવ્યા, આ બધું શું કરવું કાંઈ ખબર નથી પડતું. આમ બ્રિલિયન્ટ છે, એકદમ હોશિયાર છે, બધું સ્કૂલની અંદર સ્પીચ આપે, બીજું ત્રીજું પણ ક્યાંય પાછું ના, પણ આ એને લત લાગી ગઈ છે. અને આટલા કહે છે ને કે આટલા આ બધા ભેગા થઈને એક ઓનલાઈન ભેગા થતા હોય ને, આને માર્યો, આને માર્યો, આને માર્યો, આમ કર્યું, આને આને ફસાવે, મારે કરે. તો પછી ચર્ચા કરી કે મને શું કહે ખબર છે? તો પછી તમે ચાલો છો તો જીવ નથી મરતા, તમે ચાલો છો તો જીવ નથી મરતા, એ જીવ તો મરે જ છે ને. મને સમજો કે એની નેગેટિવિટી જે છે ને અંદરમાં, એના વિચારો જે છે અને બધું એને આમ એના ધીરે ધીરે હાથ ફેરવીને કીધું કે ભાઈ તું આટલો બ્રિલિયન્ટ છે ખરેખર, તું આ બધી વસ્તુ સમજ, અને આમ તે કેટલાય પ્રકારના ક્રોસ થઈને બધું સમજાવ્યું. તો એને એ વખતે કહ્યું કે હું તમારા દેખતા ગેમ ડિલીટ કર. મેં કીધું કે ખરેખર તારામાં કંઈ ટેલેન્ટ છે ને, એમ કીધું આપણે એક સેમિનાર રાખીશું મંદિરમાં, કેમ કે મને ખબર નથી પડતી કે આની અંદર આગળ કોઈ ક્વેશ્ચન કરે તો શું હોય. પણ તારી મેં કીધું એ ડ્યુટી છે કે તું બધા છોકરાઓને સમજાવે કે આવી બધી ગેમો રમવાથી બહુ મોટું નુકસાન થાય છે, અને ખરેખર આપણી એનર્જી આ જૈન ધર્મનું તત્વજ્ઞાન પ્રચાર પ્રસારની અંદર આપણી એનર્જી લગાવવી જોઈએ. તો એને એ જાતિની વાત પણ કબૂલાત કરી કે નહીં, તમારી વાત સાચી છે અને હું એવી જાતિનો બિલકુલ એ પ્રમાણે પ્રયત્ન કરીશ. એટલે મારી ખાસ બધા યંગસ્ટર જે બેઠા છે ને, એમને મને ખબર નહીં પડે, પણ તમે આ બધી જે શરૂઆતમાં આપણને આ બધું સારું લાગે છે, એક 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 સેન્ટેન્સ આવે છે કે એક સેન્ટેન્સ આવે છે કે પહેલા માણસ આદતને પાડે છે. વ્યસનને શું કહો છો તમે? એડિક્શન કે શું કહેવાય? હા બરાબર ને. પહેલા માણસ આદતને પાડે છે, આદત એડિક્શન. પહેલા માણસ આદતને પાડે છે અને પછી આદત માણસને પાડી નાખે છે કે નહીં? જેને આપણે ગુજરાતીમાં કે દારૂડીઓ દારૂને નહીં, દારૂ જ દારૂડિયાને પી જાય છે. આ મોબાઈલ સાથે નહીં, મોબાઈલ આ મોબાઈલ સાથે નથી રમતો, વાસ્તવમાં મોબાઈલ એના દુર્લભ મનુષ્ય ભાવ સાથે રમી રહ્યો છે. એના મનુષ્ય ભાવ સાથે રમી રહ્યો છે. કેટલો ટાઈમ જતો રહે, પછી જયારે થાકી જાય ને, એકદમ રાત્રે સૂતો હોય બેઠો આમ થઈ જાય, પછી હવે નથી, હવે બહુ છે, પાછો 2-3 દિવસ થાય અને પાછા એના પરિણામ એવા થઈ જાય. એટલે તમારે પોતે જ જાતે સ્ટ્રોંગ થવું પડશે આની, કેમ કે ચારે બાજુથી આવા આક્રમણો ચાલુ છે, 9-9 દિવસે આવશે. પણ આ એક જિનાયતન ધર્માયતન એવા છે કે ત્યાં તમારું આવવા જવાનું નિરંતર રહેશે ને, તો આ બધા દૂષણોથી બચી શકશો. નહીં તો આગળ આવવાવાળા તમારા છોકરાઓ જે છે ને, છોકરાઓ, એ આપણને કંઈ ખાવા પીવાના ભક્ષ્ય પદાર્થો કે બીજું કંઈ જે ફોરેન કલ્ચરની અંદર જે છે એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ જોવામાં આવશે. કેમ કે અત્યારે ક્રેઝ એવો પણ ચાલે છે ને કે છોકરાને ક્યાં સેટલ કરો, ફોરેન સેટલ કરો, છોકરાને ફોરેન સેટલ કરો. થોડો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે અહીંયાથી એક પેઢી સુધી તમે કદાચ આપેલું છે, આમ ખાલી અહીંયાથી પ્લેનમાં બેસે ને, પ્લેનમાં ત્યારથી એના વિચારો બદલાઈ જાય સામાન્ય કે ને, હા, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ જિન મંદિરમાં હોય ને હવામાં ઉડે ને, ત્યારથી એના હવામાં વિચારો બદલાઈ જાય. અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહ્યા છે એ ત્યાંના ખાન પાન જે બધા વ્યસનો લખ્યા છે ને, ત્યાંની ત્યાં મુખ્યતા ગણી જોવામાં. તારો છોકરો પછી, કેમ કે સ્કૂલની અંદર બધું કલ્ચર જે છે, તું ક્યાંથી બચી શકે? જેનો ફ્રેન્ડ સર્કલ વગેરે જે કહેવાય ને, ખાવા પીવાના અત્યારે બોલવું પણ તમને વધારે મારા કરતાં ખબર પડે છે, એવું જ ખાવું, નોનવેજ, પછી બીજું પીવું, આ તે જે છે ને, એવી જાતિના સંસ્કારો જોવામાં જઈએ, તારા દેખતા જે બધી ચેષ્ટાઓ કરશે ને, એ વખતે તારી આંખ ઉગડશે કે નહીં આપણે ખોટી જગ્યાએ આવી ગયા. બીજા નંબરમાં તું અહીંયાથી જઈશ ને, તારે વર્ષો સુધી તો તારે સ્ટ્રગલ જ કરવું પડશે. એટલે તારા જે ક્રીમિયર છે એ તો સ્ટ્રગલ કરવામાં ચાલ્યા ગયા. રિલિજિયસ લાઈફ 0 થઈ ગઈ. મેં પહેલા કહ્યું કે 125 જે આપણે શું કહ્યું તમે જનરેશન, તો 125 જનરેશન સુધી આપણને આપણા માતા પિતાએ જે ભૂલ નહોતી કરી, આપણે એવી જબરજસ્ત મિસ્ટેક કરી રહ્યા છીએ ને, એવી જગ્યાએ જઈ રહ્યા છે કે આગળની બધી જનરેશન જે છે ને એ ખોટે વ્યસનના માર્ગે લાગી જશે, એના જવાબદાર આપણે છીએ. એ રસ્તો આપણે સિલેક્ટ કરી રહ્યા છીએ, એ રસ્તો સિલેક્ટ કરી રહ્યા છીએ. અને બીજું જે વાત થઈ હતી ને, ત્યાં અહીંયા ભારતમાં બધા મેં કહ્યું ને કે ત્યાં જઈને આવે તો કે ભાઈ ત્યાંના રસ્તા જોયા હોય તો ત્યાંનું આ જોયું હોય તો. આપણે કહ્યું હતું ભાઈ ભારતમાં સંમેદ શિખર છે, આહારાજી, પપોરાજી, ચંપાપુરી, ઓન્નોર, સોનગઢ, ગિરનાર, પાલીતણા, કેટલા સિદ્ધ રાજગીરી, કેટલા સિદ્ધ ક્ષેત્રો, તીર્થક્ષેત્રો છે, ભગવાનના પંચકલ્યાણકના ક્ષેત્રો છે, આવી ધર્મની સભાઓના આયોજન થતા હોય છે, એમાંનું ત્યાં કશું જ ક્યાંય નથી જોવામાં આવતું. એક જાતિની જે આ તો રિલિજિયસ નુકસાન કહ્યું, ફેમિલી કે ને સોશિયલમાં ત્યાં ઝીરો છે, ફેમિલી પણ આખું ડિસ્ટર્બ થતું હોય છે, કોઈ જગ્યાએ ત્યાં પ્લસ પોઈન્ટ જોવામાં આવતા નથી. એટલે 10 વખત માટે આ બધી વસ્તુઓનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. કેમ કે એક એક કેસ જોવા જઈએ, ખાલી એક કેસ કદાચ કહ્યું તો કોઈના ઘરે અહીંયા કદાચ વ્યાખ્યાનમાં કહ્યું હશે, કદાચ કેટલું એ સાંભળીએ જોઈએ તો છીએ. મારા એક રિલેટિવ જ છે, એમની દીકરી છે આવડી, અને કહ્યું તું ઘરે આવીને જિદ્દ કરી એને કે મારા લંચ બોક્સમાં મમ્મી તું એક કેમ નથી ભરતી, દુબઈમાં છે એ આજુબાજુ બધા ખોલે તો કે તું કેમ નથી. હવે એના મમ્મી કહે કે એક બાજુ મારે કાંદા બટાટા ન ખવાય એ સમજાવવાની જગ્યાએ આજે આ સમજાવ્યો કે આવા પદાર્થ મારાથી ન ખવાય. પછી કહેવાનો ભાવાર્થ એ છે કે તમે એ બધી વસ્તુને કહેવાય ને સાઈડમાં કરીને છતાં પણ એવી બધી જગ્યાના ક્ષેત્રોને સિલેક્ટ કરો છો ને, તો પછી તમારા જ ઘરની અંદર પેલો બહાર ખાય છે, પછી ઘરની અંદર એ બધી ચીજ વસ્તુઓ બનવા લાગશે, કિચનમાં બનવા લાગશે. જેમ આજે આપણા માતા પિતાને ઘરમાં કાંદા બટાટા આવે ઘરમાં તો આપણા માતા પિતા સંમત નથી થતા, તો કાલે તારા દેખતા તારા ઘરની અંદર એ બધા પદાર્થો આવતા થઈ ગયા. અને એ વખતે તું ઘણો લેટ થઈ ગયો હોઈશ. એટલા માટે જે મેં પહેલા વારે કહ્યું ને, સંસ્કાર વિનાની સુવિધા જે છે અને ત્યાં સંસ્કાર એવા મળતા નથી. હશે પર્સન્ટેજ વાઇઝ એકદમ કેટલા, એનો કંઈ બહુ મોટો ગણતરીમાં ના કરાય, બાકી તો બધી જગ્યાએ બહારમાં જોવા જઈએ તો દાવાનળ લાગ્યો છે. કોઈ ધર્મની વાત સંભળાવવા વાળું, મેં તો એવું પણ સાંભળ્યું છે કે તમે માતા પિતાનું ડેથ થઈ ગયું ને તો શનિ રવિ આવે ત્યાં સુધી તો ત્યાં મૂકી રાખે. અહીંયા તો આપણે જોઈએ છે ને, તમે વિચાર કરશો કે આપણે અહીંયા આગળ કોઈ બીમાર છે આપણા ઘરની અંદર છે ને, આપણે મુંબઈ હોસ્પિટલમાં વારા ફરતી આપણા ભાઈના ફુવા છે ને ત્યાં આગળ, આજે 2 જણ જઈ આવે, કાલે 2 જણ જઈ આવે, હોસ્પિટલની અંદર 50 માણસ ખબર જોવા આવે. ઇવન અહીંયા તો એવું કહે કે ભાઈ આઈસીયુમાં 2 જણથી વધારે 4 જણ કે બહારની ડૉક્ટર મળવાની ના પડે. 100-200 માણસ આપણે સિમ્પતિ હોય તો હોસ્પિટલમાં ખબર જોવા માટે આવે છે. ત્યાં તમે બીમાર થયા છો તો કોઈની સામે તમારી એ વખતે સિમ્પતિની જે જરૂર હોય છે એ બધી વસ્તુઓ ત્યાં નથી મળતી. અને એ બધા સંસ્કાર વગેરે આવી બધી ચીજ વસ્તુઓ આ શાસનની અંદર અને આવા દેશની અંદર આ બધી વસ્તુઓ છે. એટલે નહીં કહેતા કે પેલું દૂરથી ડુંગરા રળિયામણા, આમ અહીંયાથી એવું લાગે કે જાણે ત્યાં 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 ત્યાં, પણ વાસ્તવમાં ત્યાં જઈને તમે 18 દિવસ 15 દિવસ 1 મહિનો 2 મહિના ત્યાં ખરેખર સ્ટે થવાનો ત્યારે ખ્યાલ આવે કે આપણે ગાડી ચૂકી ગયા. એટલે અહીંયા ઘણા બધા પ્રશ્નો છે. એ સિવાય કે જે બીજું લખ્યું છે કે જે આ પાઠશાળાની યોગ્યતા, પાઠશાળાની ઉપયોગીતા, કેમ કે સ્કૂલની અંદર, સ્કૂલમાં જે ટીચર ભણાવે છે ને અત્યારે જે 12માં ચાલતું હોય કે ઈશ્વરને કરતા વગેરે અથવા તો ખાન પાન સંબંધમાં, પાઠશાળાના ટીચર જે છે ને એ જેમણે કહ્યું ને એ જે પાઠશાળાના ટીચર કહેવાય કે આ ખવાય આ ન ખવાય, ભગવાનના દર્શન આવી રીતે કરાય, આ આપણા ભગવાન કહેવાય, આ ભગવાનનું સ્વરૂપ નથી, તો પાઠશાળાના ટીચરનો બહુ મોટો રોલ છે. અને ગમે તે રીતે હું તમને ખાસ કહું કે તમે તમારા નાના બાળકોને ગમે તેવી તકલીફ પડે પણ પાઠશાળામાં ચોક્કસથી મોકલજો. કેમ કે જેમ પેલા બહારમાં લૌકિકમાં ટીચર છે ને એમાં ધર્મનું સમજાવવાવાળા ટીચર છે તો આપણી વાત છોકરો નહીં માને, આપણી વાત છોકરો નહીં માને, પણ પાઠશાળાના ટીચરે કહ્યું છે કે આ ન ખવાય આ ખવાય, આ ભગવાન કહેવાય, અમને મેડમ એ પાઠશાળામાં ટીચરે શીખવાડ્યું છે, તો એ છોકરાની અંદરમાં ધર્મના સંસ્કાર ગયા હશે ને તો તારું ઘડપણ સુધરશે, તારું ઘડપણ. કેમ કે તારી વૃદ્ધાવસ્થા હશે તો છોકરાને ખબર છે કે આ બધી વસ્તુ કાંદા બટાટા ના ખવાય તો તને નહીં ખવડાવે, પણ એ નાનપણથી કાંદા બટાટા ખાતો હશે ને. હમણાંની જે ઘટના છે તત્વભ્યાસના, એટલે શું થાય, હોસ્પિટલાઇઝ કર્યા હતા કોઈ દાદાને, હવે જે ભાઈ બધું ખાવા પીવા વાળા હતા અને શરીરમાં બધા ટાંકા પણ લીધેલા હતા, હવે એ પેલા દાદાની જોડે મૂક્યા હશે તો એ દાદાને એમ કહે, દાદા એવું છે ને એટલે આ લસણ નથી ખાતા એટલે તમને એટેક આવે છે, સમજાય છે કે નહીં? એ દાદાની શું સ્થિતિ થતી હશે સમજો. દાદાએ જિંદગીમાં ક્યારેય લસણ બટેટા નથી ખાધેલા, પણ છોકરાઓને આ સંસ્કાર નથી ગયા તો છોકરો પાસે તો બેઠો, પાસે બેઠો એને નમોકાર મંત્ર ના સંભળાવ્યું, સમજાય છે કે નહીં? અને આટલું કહ્યું કે દાદા તમે લસણ નતા ખાતા ને એટલે તમને આ થઈ શકતા, શું થતી હશે સ્થિતિ, એક શારીરિક તકલીફ અને માનસિક કેટલી વેદના થાય. એટલે એવા બધા દિવસો આપણે ન જોવા હોય તો છોકરાઓને ચોક્કસથી પાઠશાળામાં મોકલવા જોઈએ. અને કહ્યું ને દરેક જે ધર્માયતન જે છે ને સંભાળવાવાળા આ યંગ આ બાળકો છે. એક વાત કહીને આપણે પૂર્ણ પણ કરીએ છીએ, સમજો એક વાત. અમારા ત્યાં પેલી બાળકોની શિબિર, નાના બાળકોની શિબિર થઈ ને, આવડા બાળકોની શિબિર, એની અંદર આ સંસ્કાર ગયા અને એ આજે લગભગ 25-30-35 વર્ષના છોકરાઓ થઈ ગયા મોટા. એમને એવા પરિણામ થયા, એમને એવા ભાવ થયા, એક છોકરાને એવો ભાવ થયો કે આપણે બધા બાળકોની શિબિરમાં તો 100 જણ ભેગા થતા હતા, બધા મોટા થઈ ગયા છે તો બધાને હું ભેગા કરું અને એક આપણે કપલ શિબિર લગાવીએ, આવો એક ભાવ થયો એને. અને એને પૂરેપૂરું ઓર્ગેનાઇઝ કર્યું, બહુ હોશિયાર છે, અને એને બધાને ફોલોઅપ કરી અને છેલ્લા 5 વર્ષથી કપલ શિબિર લાગે છે. અને 75 કપલ એટલે 75-150 આવા જે યંગસ્ટર છે ને ચૈતન્યધામની અંદર, 75-150 આવા બિલકુલ સમજો ને બિઝનેસમેન, સારા એજ્યુકેટેડ, આ તે બધી રીતે એવી રીતે 3-3 દિવસની શિબિર લાગે છે. એ કપલ શિબિર લાગવાનું કારણ શું કે એને નાનપણમાં આ જે સંસ્કાર લીધા હતા ને, એ નાનપણમાં સંસ્કાર લીધા હતા તો આજે એને એવો ભાવ થયો કે બહારનું જનરેશન આવું થઈ રહ્યું છે, બધાને જોડવા જોઈએ. એટલે આ જે છોકરાઓ છે ને આ વસ્તુ ઇનપુટ થશે ને તો કાલે આ જે છે કાંઈ ને કાંઈ નવું. અત્યારે જે હમણાં મને વાત થઈ આપણા ઘરે બેઠા હતા, હમણાં વચ્ચે તમે બધી ગેમ રમાડી ને, 14 પ્રકારનું કંઈક અલગ અલગ હતું ને, એની અંદર આની અંદર પાર્ટિસિપન, આની અંદર પાર્ટિસિપન થવું, તો કોઈને કોઈ રીતે આવી જાતિના સંસ્કાર જાય. એમાં દરેકને ખાસ નાના મોટા બધાને કૃતકારિત અનુમોદના મન વચન કાય કોઈ પણ રીતે એક કથમે મૃત્વા એવી રીતે ભાવ બનાવી અને આ ગુરુદેવશ્રી દ્વારા જે ધર્મનો પાયો નંખાયો છે, જે પૂજ્ય બહેનશ્રી અને પૂજ્ય સોગાનીજી સાહેબે કહ્યું છે કે ગુરુદેવશ્રી દ્વારા જે ધર્મનો પાયો નંખાયો છે એ પંચમ કાળના અંત સુધી ચાલવા વાળો છે. તો એની એક જે 125 પેઢીથી આ જે કન્ટિન્યુટી ચાલી છે એની એક કડીના રૂપમાં આપણે જોડાઈએ, એની એક કડીના રૂપમાં જોડાઈએ કે આગળ હું આ વસ્તુને ચેનલ ચાલુ રાખે, એ કડીને તોડવાવાળા આપણે ના બનીએ. એટલે આપણી સૌથી વધારે જવાબદારી આવા પ્રકારની બને છે. અને થોડું ઘણું સાંભળવાનો સમજવાનો અભ્યાસ કરીશું તો આ વસ્તુ સરળ છે. અને મેં કહ્યું કે જીવનમાં પુણ્ય પાપના ઉદય ખૂબ આવે છે અને બધી પરિસ્થિતિની અંદર આ દવા તમને કામ કરશે એવા પ્રકારની ઘણી બધી વાતો છે. બાકી તમે રેગ્યુલર તમે સ્વાધ્યાયમાં આવવાનું રાખશો, ઘણા બધા રસ્તા